એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને સ્વાગત છે આપ સૌનું. આજે આપણે એક એવા દેશના ઇતિહાસમાં ઊંડા ઉતરીશું જે એમ કે હંમેશા ચર્ચામાં રહે છે, રશિયા. એની સદીઓ જૂની ઓળખની જે ગડમથલ છે અને એના વર્તમાન પર એના ભૂતકાળનો કેવો પ્રભાવ છે એ સમજવા માટે આપણે જોફ્રી હોસ્કિંગના વિશ્લેષણનો સહારો લઈશું.
હા, અને રશિયાને સમજવું એ આજકાલ બહુ જરૂરી છે, ખાલી ઇતિહાસ માટે નહીં પણ અત્યારની દુનિયાની રાજનીતિ, આંતરરાષ્ટ્રીય સંબંધો આ બધું સમજવા માટે પણ. હોસ્કિંગનું કામ ખાસ કરીને એમના પુસ્તકોના જે સારાંશ છે, રશિયન હિસ્ટ્રી અને એની શોર્ટ ઇન્ટ્રોડક્શન, એ આપણને આ જટિલ ઇતિહાસ સમજવામાં મદદ કરશે.
બરાબર, તો ચાલો શરૂ કરીએ. પહેલા તો લેખક વિશે થોડી વાત કરીએ. જોફ્રી હોસ્કિંગ છે કોણ અને એમનો દ્રષ્ટિકોણ કેમ આટલો મહત્વનો ગણાય છે?
જોફ્રી હોસ્કિંગ, જો, બ્રિટનના બહુ મોટા રશિયન ઇતિહાસકાર ગણાય. યુનિવર્સિટી કોલેજ લંડનમાં પ્રોફેસર એમેરિટસ રહી ચૂક્યા છે. દાયકાઓથી આ વિષય પર સંશોધન કર્યું છે, લખ્યું છે. એમની ખાસ વાત એ છે કે એ ફક્ત ઘટનાઓ નથી ગણાવતા.
એટલે શું અલગ છે એમના અભિગમમાં?
એ રશિયન ઇતિહાસના મૂળમાં એક સંઘર્ષ જુએ છે, એમ કે સામ્રાજ્ય, એમ્પાયર અને રાષ્ટ્ર, નેશન વચ્ચેનો તણાવ, આ એમની મુખ્ય થીમ છે. અને બીજું, એ ઇતિહાસને સમાજશાસ્ત્ર, માનવશાસ્ત્ર, રાજકારણ આ બધા સાથે જોડીને જુએ છે.
અચ્છા.
અને મહત્વની વાત, એ પશ્ચિમી ચશ્મા પહેરીને નથી જોતા. રશિયાને સારું કે ખરાબ કહ્યા વગર એને એની રીતે સમજવાની કોશિશ કરે છે.
અને એમનો પોતાનો અનુભવ પણ હશે ને? શીતયુદ્ધ જોયું, સોવિયત સંઘનું પતન જોયું.
બિલકુલ, એ પ્રત્યક્ષ અનુભવ એમના વિશ્લેષણમાં એમ કે એક ઊંડાણ ઉમેરે છે. તો હવે એમના મુખ્ય વિચાર પર આવીએ. હોસ્કિંગ જે આખો રશિયન ઇતિહાસ રજૂ કરે છે એનો હાર્દ શું છે?
આ બહુ રસપ્રદ છે. હોસ્કિંગનો જે મુખ્ય તર્ક છે એ એમ છે કે રશિયાની આખી કહાણી એક બહુ જ શક્તિશાળી, સતત વિસ્તાર પામતા રાજ્ય, સ્ટેટ, એટલે કે સરકાર, શાસન, સેના અને બીજી બાજુ એક સરખામણીમાં નબળા, અવિકસિત અને ઘણા બધા વંશીય જૂથોમાં વહેંચાયેલા રાષ્ટ્ર, નેશન એટલે કે લોકો, એમની એક સહિયારી ઓળખ, આપણે કોણ છીએ એ ભાવના, આ બે વચ્ચેની સતત ખેંચતાણની કહાણી છે.
હા, આ મુદ્દો સમજવા જેવો છે. જુઓ, પશ્ચિમ યુરોપમાં શું થયું, ત્યાં સામાન્ય રીતે લોકોમાં એક રાષ્ટ્રીય ઓળખ, એક ભાવના પહેલા બની અને પછી એમાંથી રાજ્ય બન્યું, અથવા તો બંને સાથે સાથે વિકસ્યા.
બરાબર.
પણ રશિયામાં ક્રમ ઉલટો થઈ ગયો. પહેલા સામ્રાજ્ય, પછી રાષ્ટ્ર. એક મજબૂત કેન્દ્રિત શાસન ઊભું થઈ ગયું, એણે મોટું સામ્રાજ્ય બનાવી દીધું. પણ એ પહેલા કે ત્યાંના લોકોમાં એક પાક્કી રશિયન રાષ્ટ્રીય ઓળખ બને.
ઓહ, જાણે ઘર બની ગયું પણ ઘરમાં રહેનારા કોણ છે એની બહુ સ્પષ્ટતા નહોતી. તો આ જે અસંતુલન રહ્યું એનું પરિણામ શું આવ્યું?
પરિણામ એ આવ્યું કે રાજ્યની સુરક્ષા અને એનું નિયંત્રણ, આ બે વસ્તુ હંમેશા સૌથી ઉપર રહી. ખાસ કરીને કારણ કે સરહદો બહુ વિશાળ અને ખુલ્લી હતી, એટલે સુરક્ષાનો ડર સતત રહેતો.
અચ્છા.
એટલે પછી કાયદાનું શાસન હોય, લોકોના વ્યક્તિગત અધિકાર હોય, સિવિલ સોસાયટી હોય, આ બધું ગૌણ બની ગયું. રાજ્યનું કામ બસ સુરક્ષા અને નિયંત્રણ, લોકોનો વિકાસ પછી. આના કારણે જ ઇતિહાસમાં વારંવાર શું દેખાય છે, નિરંકુશ શાસન, પછી કોઈ સુધારા કરવાનો પ્રયત્ન કરે જે નિષ્ફળ જાય, પછી ક્રાંતિ થાય અને ક્રાંતિ પછી ફરી પાછી એક મજબૂત કેન્દ્રીય સત્તા આવી જાય. આ ચક્ર ચાલ્યા જ કર્યો.
એટલે રશિયાનો ઇતિહાસ કેમ આટલો અલગ અને ઘણીવાર હિંસક રહ્યો એનો જવાબ હોસ્કિંગ આ રાજ્ય અને રાષ્ટ્ર વચ્ચેના અસંતુલનમાં જુએ છે. ચાલો હવે થોડા ઇતિહાસના મુખ્ય તબક્કા જોઈએ અને આ થીમ કેવી રીતે દેખાય છે એ સમજીએ. શરૂઆત ક્યાંથી કરીશું?
એકદમ પાયાથી, ભૂગોળ અને ધર્વ. રશિયાના વિશાળ મેદાનો, કોઈ કુદરતી સરહદો નહીં. આના લીધે શરૂઆતથી સંરક્ષણ માટે એક મજબૂત કેન્દ્ર જોઈએ. આ જાણે ભૌગોલિક મજબૂરી હતી.
અને ધર્મનું શું? 888માં ઓર્થોડોક્સ ખ્રિસ્તી ધર્મ અપનાવ્યો એટલે પશ્ચિમી યુરોપના કેથોલિક જગતથી અલગ થઈ ગયા. એનાથી પણ રાજ્ય મજબૂત થયું?
હા, ચોક્કસ. કારણ કે ઓર્થોડોક્સ પરંપરામાં ચર્ચ અને રાજ્ય વચ્ચે જે સિમ્ફોનિયા કહેવાય, ગાઢ સંબંધ રહ્યો.
પણ વ્યવહારમાં થયું એવું કે ચર્ચ ઘણીવાર રાજ્યના હાથ નીચે રહ્યું, શાસકની સત્તાને ટેકો આપ્યો. શરૂઆતનું જે કીવન રૂસ રાજ્ય હતું એ થોડું વિકેન્દ્રિત હતું, પણ પછી આંતરિક ઝઘડા થયા અને મોંગોલ આક્રમણ આવ્યું, એ ટકી ન શક્યું.
અને પછી આવ્યું મોંગોલ શાસન 13મી થી 15મી સદી. આ તો બહુ મોટો વળાંક ગણાય છે, ખરું?
નિર્ણાયક વળાંક. મોંગોલોએ લગભગ 250 વર્ષ રાજ કર્યું. સીધું નહીં, પણ રશિયન રાજકુમારો પાસેથી ખંડણી વસૂલી, વફાદારી માંગી. આ સમયમાં થયું શું કે મોસ્કોના જે રાજકુમારો હતા એ બહુ હોશિયાર નીકળ્યા. એમણે મોંગોલો સાથે ભળીને બીજા રશિયન રાજકુમારોને દબાવીને પોતાની શક્તિ વધારી.
અચ્છા,
પણ સૌથી મહત્વની વાત એ છે કે એમણે મોંગોલો પાસેથી શાસન કરવાની રીત શીખી લીધી. એકદમ કેન્દ્રિત સત્તા, કરવેરા ઉઘરાવવાની ક્રૂર પદ્ધતિઓ, લશ્કરી ભરતી અને શાસક પ્રત્યે બધાની સંપૂર્ણ ગુલામીનો સિદ્ધાંત, આ બધું મોંગોલ વારસો હતો.
એટલે જ્યારે મોસ્કોએ મોંગોલોને હરાવ્યા ત્યારે એમણે આ બધી પદ્ધતિઓ છોડી નહીં દીધી?
ના, જરાય નહીં. ઉલટાનું, એ પદ્ધતિઓ અપનાવી લીધી અને એને વધુ મજબૂત બનાવી. એટલે મોસ્કોનું રાજ્ય શરૂઆતથી જ કેવું બન્યું? નિરંકુશ, લશ્કરી તાકાત પર જોર આપતું અને વિસ્તારવાદી. રાજ્યની શક્તિ રાષ્ટ્રના વિકાસ કરતાં બહુ આગળ નીકળી ગઈ. અને આ જ પરંપરા આગળ ચાલી. ઇવાન ધ ટેરિબલ 16મી સદીમાં એણે તો નિરંકુશતાને એક નવી ઊંચાઈએ પહોંચાડી. કઝાન અને આસ્ટ્રાખાન જીત્યા એટલે રશિયા એક બહુવંશીય સામ્રાજ્ય બનવાની શરૂઆત થઈ. અને એની જે ઓપરચ્યુનિના હતી, એક ખાનગી સેના જે આતંક ફેલાવતી, એનું હેતુ શું હતો? જે ઉમરાઓ થોડી ઘણી શક્તિ ધરાવતા હતા એમને તોડી પાડવા અને ઝારની સત્તાને સંપૂર્ણ બનાવવી.
અને પછી આવે છે પીટર ધ ગ્રેટ, 17મી-18મી સદી. એમને તો પશ્ચિમીકરણના મોટા પ્રણેતા માનવામાં આવે છે, પણ હોસ્કિંગ તો અહીં પણ રાજ્યની જ વાત કરે છે, બરાબર?
હા, બિલકુલ. પીટરે પશ્ચિમ પાસેથી ઘણું લીધું. ટેકનોલોજી, લશ્કરી પદ્ધતિઓ, વહીવટનું માળખું, નૌકાદળ બનાવ્યું, સ્થાયી સેના ઊભી કરી, નવી રાજધાની બનાવી સેન્ટ પીટર્સબર્ગ, ઘણું કર્યું.
પણ
શું?
પણ એમનો મુખ્ય હેતુ રશિયન સમાજને બદલવાનો કે ઉદાર બનાવવાનો નહોતો. એમનો મુખ્ય હેતુ રશિયન રાજ્યને, એટલે કે શાસનને, યુરોપના બીજા શક્તિશાળી રાજ્યોની બરાબરીમાં લાવી દેવાનો હતો, રાજ્યને મજબૂત બનાવવાનું હતું.
અને એની કિંમત એ કોણે ચૂકવી?
હંમેશાની જેમ સામાન્ય પ્રજાએ, ખેડૂતોએ. આ બધા સુધારા ઉપરથી લાદવામાં આવેલા હતા. ખેડૂતો પરનો બોજ ઓછો ન થયો, ઉલટાનો વધ્યો. અને જે ક્રેપોસ્ટેન્ચિસ્ટવો હતી, એટલે કે ખેડૂત ગુલામીની પ્રથા, કરોડો લોકો જમીન સાથે બંધાયેલા, માલિકની મિલકત જેવા, એ પ્રથા વધુ પાકી અને કઠોર બની ગઈ.
ઓ, એટલે થયું શું? રાજ્ય મજબૂત થયું, પણ સમાજ વધારે દબાયો. આ જ પેટર્ન છે રશિયાની. ટોપ ડાઉન, ફેરફાર, ઉપરથી આવે રાજ્યના ફાયદા માટે, સમાજના ભોગે.
પણ પછી 18મી-19મી સદીમાં કંઈક બદલાયું ને? કેથરીન ધ ગ્રેટ વખતે ઉમરાઓને ફરજિયાત રાજ્ય સેવામાંથી મુક્તિ મળી, એનાથી કોઈ ફરક પડ્યો?
હા, એક નાનો પણ મહત્વનો ફરક પડ્યો. ઉમરાઓનો એક વર્ગ એવો ઊભો થયો જેમની પાસે હવે સમય હતો, થોડી સ્વતંત્રતા હતી, વિચારવાનો, વાંચવાનો, લખવાનો, કલા વિકસાવવાનો. આમાંથી જ રશિયાની જે વિખ્યાત ઇન્ટેલિજન્સિયા છે એનો જન્મ થયો.
એટલે કે જે બુદ્ધિજીવી વર્ગ હતો.
હા, એ શિક્ષિત, વિચારશીલ વર્ગ જેણે પછીથી શાસન પર, સમાજ પર સવાલ ઉઠાવવાનું શરૂ કર્યું. જો કે કહેવું પડે કે કેથરીને પણ સામ્રાજ્ય તો વિસ્તાર્યું જ અને ખેડૂત ગુલામીને પણ મજબૂત કરી. એટલે રાજ્ય અને સમાજ વચ્ચેનો જે વિરોધાભાસ હતો એ ઓછો ન થયો, ઉલટો વધ્યો.
અને પછી 19મી સદીમાં ક્રિમિયન યુદ્ધમાં હાર થઈ અને એલેક્ઝાન્ડર બીજાએ મોટા સુધારા કર્યા, ખેડૂત ગુલામી નાબૂદ કરી. આ તો મોટો બદલાવ કહેવાય ને?
કહેવાય, બહુ મોટો કહેવાય. પણ એમાંય સમસ્યાઓ હતી. સુધારો અધૂરો હતો, ખામી ભરેલો હતો. ખેડૂતોને જમીન મળી પણ પૂરતી નહીં, અને એના માટે ભારે પૈસા ચૂકવવાના હતા. પાછા એ ગામડાના સમુદાય સાથે બંધાયેલા રહ્યા. બીજો સુધારા પણ થયા, ન્યાયતંત્રમાં, સ્થાનિક સરકારમાં, લશ્કરમાં. પણ ઝારસાઈને હંમેશા ડર રહેતો કે આનાથી પોતાની સત્તા નબળી પડી જશે, એટલે સુધારા પૂરા દિલથી લાગુ ન થયા.
અને એ જ સમયે બીજું શું થઈ રહ્યું હતું?
ઝડપથી ઔદ્યોગિકીકરણ થઈ રહ્યું હતું, એટલે શહેરોમાં નવા મજૂરોનો વર્ગ ઊભો થયો. ગામડાઓમાં ગનીબી અને અસંતોષ તો હતો જ, એટલે પછી નવા ક્રાંતિકારી વિચારો, પોપ્યુલિઝમ, માર્ક્સવાદ ફેલાવા લાગ્યા.
અને અંતે પહેલું વિશ્વયુદ્ધ આવ્યું અને 1917માં ક્રાંતિ થઈ ગઈ. ઝારશાહી ખતમ,
બોલ્શેવિકો સત્તા પર આવ્યા. શું આ રશિયાના ઇતિહાસનો એક નવો અધ્યાય હતો, ભૂતકાળથી સંપૂર્ણ અલગ?
દેખીતી રીતે તો લાગે કે હા, બધું બદલાઈ ગયું. માર્ક્સવાદી વિચારધારા, ક્રાંતિ, નવું શાસન. પણ હોસ્કિંગ જે દલીલ કરે છે એ રસપ્રદ છે. એ કહે છે કે સોવિયેટ યુનિયન ભલે ગમે તેટલું ક્રાંતિકારી દેખાય, પણ એણે રશિયન સામ્રાજ્યવાદી રાજ્યની ઘણી પરંપરાઓ ચાલુ રાખી અને અમુક બાબતોમાં તો એને વધુ તીવ્ર બનાવી.
એટલે
કઈ રીતે? લેનિન અને ખાસ કરીને સ્ટાલિનના સમયમાં જુઓ, રાજ્યનું સમાજ પર નિયંત્રણ કેટલું વધી ગયું. અભૂતપૂર્વ હતું એ. સામૂહિકીકરણ લો, લાખો ખેડૂતોનો ભોગ લેવાયો. શા માટે? ઔદ્યોગિકરણ માટે સંસાધનો ભેડા કરવા. આ પીટર ધ ગ્રેટની જેમ જ રાજ્ય કેન્દ્રિત નીતિ હતી, પણ એના કરતાં ઘણી વધુ ક્રૂર. અને સ્ટાલિનનો ગ્રેટ ટેરર એ શું હતો? એ ઇવાન ધ ટેરિબલની ઓપ્રિચનીના જેવો જ હતો, પણ વધુ મોટા પાયે ભય ફેલાવીને સંપૂર્ણ નિયંત્રણ મેળવવાનો પ્રયાસ. એટલે સોવિયેત યુનિયને જૂના સામ્રાજ્યની લાક્ષણિકતાઓ, કેન્દ્રિત સત્તા, નિરંકુશ વલણ, સુરક્ષાનો અતિરેક, ગુપ્ત પોલીસ, આ બધું ચાલુ રાખ્યું. બસ એની ઉપર એક નવી સર્વગ્રાહી વિચારધારાનું આવરણ ચડાવી દીધું. ફરી એકવાર રાજ્ય રાષ્ટ્ર પર સંપૂર્ણપણે હાવી થઈ ગયું.
અને પછી 1991માં સોવિયેટ યુનિયન તૂટી ગયું. હોસ્કિંગના મતે આ એ સદીઓ જૂના સામ્રાજ્યવાદી રાજ્યના મોડલની જ નિષ્ફળતા હતી. તો ત્યાર પછી રશિયા શું કરી રહ્યું છે?
ત્યાર પછી રશિયા એક એવા પડકારનો સામનો કરી રહ્યું છે જે એણે પહેલાં ક્યારેય નથી કર્યો. સામ્રાજ્યના ખંડેર પર એક રાષ્ટ્ર રાજ્ય તરીકે જીવવાનું શીખવું, એવી ઓળખ બનાવવી જે સામ્રાજ્ય પર નહીં પણ લોકો અને નાગરિકતા પર આધારિત હોય. અને આ કામ એના ઇતિહાસને જોતા બહુ અઘરું છે.
આટલી ચર્ચા પછી કેટલીક મુખ્ય થીમ એકદમ સ્પષ્ટ થાય છે. પહેલી અને સૌથી મુખ્ય તો એ જ લાગે છે, રાજ્યની રાષ્ટ્ર પર પ્રાધાન્યતા. શાસનની જરૂરિયાત, સુરક્ષાની ચિંતા એ હંમેશા લોકોના અધિકારો, એમના વિકાસ કરતા આગળ રહી. આ એક મોટો વારસો છે.
ચોક્કસ. અને એમાંથી જ બીજી થીમ નીકળે છે, સુરક્ષાની ભાવના અને વિસ્તરણવાદ. ખુલ્લી સરહદો દુશ્મનોથી ઘેરાયેલા હોવાનો ભય. આના કારણે હંમેશા એમ થયું કે આપણી આસપાસ બફર ઝોન હોવા જોઈએ, એટલે વિસ્તાર કરતા રહો. અને એના માટે મજબૂત લશ્કરી રાજ્ય જરૂરી બન્યું.
ત્રીજી વાત, પશ્ચિમ સાથેનો એનો વિચિત્ર સંબંધ. ક્યારેક એમના જેવું બનવાની કોશિશ કરવી, એમની ટેકનોલોજી લેવી, પણ સાથે સાથે એમને હરીફ અને ખતરો પણ ગણવા. આ ખેંચતાણ સતત રહી છે.
બરાબર. અને ચોથી થીમ જે આપણે પીટર અને સ્ટાલિન બંનેના કિસ્સામાં જોઈ, ટોપ ડાઉન આધુનિકીકરણની નિષ્ફળતા અથવા મર્યાદા. ફેરફારો હંમેશા ઉપરથી આવ્યા, રાજ્યને મજબૂત કરવા માટે, સમાજને સશક્ત કરવા માટે નહીં. એટલે લાંબા ગાળે સ્થાયી સ્વતંત્ર સંસ્થાઓ વિકસી જ ન શકી.
અને પાંચમી, જે ખૂબ મહત્વની છે, સોવિયેટ યુનિયન એક સાતત્ય તરીકે. એ સમજવું કે 1917 એ ભૂતકાળથી સંપૂર્ણ છૂટાછેડા ન હતા, એ જૂના સામ્રાજ્યવાદી રાજ્યનું જ એક નવું, વધારે ઉગ્ર રૂપ હતું. આ સમજ વગર સોવિયેત યુગને ન સમજી શકાય.
હા, અને હોસ્કિંગના વિશ્લેષણમાં અમુક વાક્યો એવા છે જે ખરેખર યાદ રહી જાય.
જેમ કે?
કોઈ ઉદાહરણ આપો ને.
પહેલો એમનો કેન્દ્રવર્તી વિચાર છે ને, રશિયાની મૂળભૂત ઐતિહાસિક ટ્રેજેડી એ છે કે રાજ્યએ એક શક્તિશાળી સામ્રાજ્ય બનાવવામાં સફળતા મેળવી, તે પહેલા કે લોકો એક સુસંગત રાષ્ટ્ર બનાવવામાં સફળ થાય. આ એક વાક્યમાં આખી વાત આવી જાય છે.
સાચી વાત છે. અને પેલો મોંગોલ પ્રભાવવાળો મુદ્દો પણ. મોંગોલ શાસને માત્ર રશિયન ભૂમિ પર આધિપત્ય જમાવ્યું ન હતું, તેણે ભાવિ મોસ્કોવી રાજ્ય માટેનો નકશો પૂરો પાડ્યો. કેન્દ્રિત, શોષણકારી અને શાસક પ્રત્યે સાર્વત્રિક ગુલામીના સિદ્ધાંત પર આધારિત. આ બતાવે છે કે નિરંકુશતાના મૂળ કેટલા ઊંડા છે. અને સોવિયેત યુગ વિશે પણ આ વિચારવા જેવું છે. સોવિયેત યુનિયન રશિયા પર લાદવામાં આવેલું બાહ્ય તત્વ ન હતું, પરંતુ પરંપરાગત રશિયન સામ્રાજ્યવાદી રાજ્યનું એક રૂપાંતરિત સંસ્કરણ હતું, જેણે ઝાર ક્યારેય પ્રાપ્ત ન કરી શકે તેટલા નિયંત્રણ અને હિંસાને ન્યાય ઠેરવ્યા. આ પૂર્વ 1917 અને પછીના સમય વચ્ચેની કડી જોડે છે.
અને છેલ્લે, આધુનિક રશિયા સામેનો પડકાર. પોતાનું સામ્રાજ્ય ગુમાવ્યા પછી આધુનિક રશિયા એક એવા કાર્યનો સામનો કરી રહ્યું છે જેનો તેણે તેના ઇતિહાસમાં પહેલાં ક્યારે સામનો કર્યો નથી. સામ્રાજ્ય તરીકે નહીં પરંતુ અન્ય રાષ્ટ્રો વચ્ચે એક રાષ્ટ્ર તરીકે જીવવાનું શીખવું, આ આજની હકીકત છે.
તો સવાલ એ થાય કે આ બધી ઐતિહાસિક વાતોનું આજના જમાનામાં શું મહત્વ, આમાંથી શું શીખવા જેવું છે?
મને લાગે છે કે સૌથી પહેલી અને મહત્વની વાત એ છે કે આ વિશ્લેષણ આપણને આજના રશિયન રાજકારણ અને એની વિદેશ નીતિ સમજવામાં મદદ કરે છે. એમના નિર્ણયો પાછળ કઈ ઐતિહાસિક માનસિકતા કામ કરે છે, સુરક્ષા અને રાજ્યની મજબૂતી પર આટલો ભાર કેમ, પડોશીઓ સાથેના સંબંધો કેમ આવા છે, આ બધાના મૂળ ઇતિહાસમાં છે.
હા, અને બીજું, તે આપણને આંતરરાષ્ટ્રીય સંબંધોમાં થોડા વધુ વાસ્તવિક બનાવે છે. રશિયા સાથે વાતચીત કરતી વખતે એમની આ ઐતિહાસિક સંવેદનશીલતાઓ અને પ્રાથમિકતાઓ ધ્યાનમાં રાખવી પડે એમ જ કંઈ પણ અપેક્ષા ન રાખી શકાય.
અને થોડું વ્યાપક રીતે જોઈએ તો આ આપણને ઐતિહાસિક પરિપ્રેક્ષ્યનું મહત્ત્વ શીખવે છે. કોઈ પણ દેશ કે સમાજને સમજવો હોય તો એના ઇતિહાસને, એની લાંબા ગાળાની પેટર્નને સમજવી પડે. આ આવડત પછી બીજા જટિલ વૈશ્વિક મુદ્દાઓ સમજવામાં પણ કામ લાગે.
બરાબર. અને છેલ્લે, તે રાષ્ટ્ર નિર્માણના જે પડકારો છે એના પર પણ પ્રકાશ પાડે છે, ખાસ કરીને એવા દેશો માટે જે બહુવંશીય છે અથવા જે ભૂતકાળમાં મોટા સામ્રાજ્યનો ભાગ હતા. એમના માટે એક બધાને સમાવતી રાષ્ટ્રીય ઓળખ બનાવવી કેટલી અઘરી હોય છે એ રશિયાના ઉદાહરણ પરથી સમજાય છે.
તો આજની આ ઊંડી ચર્ચાના અંતે મુખ્ય શું શીખ્યા એમ કહી શકાય?
મારા માટે તો મુખ્ય વાત એ જ છે કે રશિયાનો ઇતિહાસ રાજ્ય અને રાષ્ટ્ર વચ્ચેના સતત સંઘર્ષની કહાણી છે. એની ભૂગોળ, એનો ધર્મ, મંગોલ વારસો, સામ્રાજ્ય બનાવવાની ઈચ્છા, આ બધાએ મળીને એને એક અનોખો રસ્તો આપ્યો છે. રાજ્યની તાકાત અને સુરક્ષા હંમેશા કેન્દ્રમાં રહી અને એની અસર એના લોકો અને એના વિકાસ પર પડી.
અને મારા માટે હોસ્કિંગનું આ વિશ્લેષણ એ યાદ અપાવે છે કે ઇતિહાસ ક્યારેય કાળો કે ધોળો નથી હોતો. રશિયાને સમજવા માટે આપણે એના પર સારા ખરાબના લેબલ લગાવવાને બદલે એની અંદરની જટિલતા, એના વિરોધાભાસોને સમજવા પડશે. ઇતિહાસ એ કંઈ ભૂતકાળની ધૂળ નથી, એ વર્તમાનને સતત આકાર આપતો રહે છે અને એને સમજ્યા વગર વર્તમાનને પૂરેપૂરો સમજી જ ન શકાય. ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.